તારીખ 7/6/1997 શ્રી સમયસર ગાથા 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 198. મૂળ કેસેટમાં હમિંગ છે તથા અવાજ ફાટે છે.
સમય દ્રષ્ટિના આઠ ગુણ છે, એ સમય દર્શનના આઠ અંગ કહેવાય છે. એમાં સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે. છેલ્લે કાલે ઉપગોહન ગુણની ગાથા આવી ગઈ. હવે એક સ્થિતિકરણ નામનો ગુણ છે. સ્થિતિ કરવી, સ્થિર કરવા, સ્ટેડી. શેમાં? જીન માર્ગમાં. આત્મકલ્યાણનો જે જીનેશ્વર દેવનો માર્ગ છે, એમાં પોતાના આત્માને પણ સ્થિર કરવો, એ માર્ગના પરિણામ સ્થિરપણે થાય એવી સાધના કરવી, અને બીજાના આત્માઓ પણ જીન માર્ગમાં સ્થિર થાય એમ કરવું, એને સ્થિતિકરણ ગુણ કહેવામાં આવે છે. ઉમગમ ગચ્છંતમ સંગમપિ મગ્ગે ઠવેદી જ્યોતિરા સૌથિધિકરણ જૂતો સમાધિથી મોણી લગો. ઉન માર્ગ ગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો ચિન્મૂર્તિ તે સ્થિતિકરણ યુદ્ધ સંકિત દ્રષ્ટિ જાણવો. જે ચેતીતા એટલે જે આત્મા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, ઉન્માર્ગે એટલે ઉલટા માર્ગે, આત્મકલ્યાણનો માર્ગ છોડીને, માર્ગ કે ઉપાય છોડીને અકલ્યાણના માર્ગે જવું, બીજા માર્ગે જવું, એને ઉન્માર્ગ કહે છે. એવા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પરિણામો ઉલટા ચાલતા હોય એને ઉન્માર્ગ કહે છે. પછી દાર્શનિક દ્રષ્ટિએ એટલે સંપ્રદાયની દ્રષ્ટિએ જૈન દર્શનને છોડીને દાર્શનિક દ્રષ્ટિએ અન્ય દર્શનો અને જૈન દર્શન, જૈન દર્શનને છોડીને અન્ય દર્શનમાં શ્રદ્ધા કરવી એ પણ ઉન્માર્ગ ગમન છે. એવું નથી કે જે કુળમાં જે જન્મે તે પોતપોતાનો ધર્મ પાળે એમાં કાંઈ વાંધો નહીં, એવું નથી. તેમ એવું પણ નથી કે જૈન ધર્મમાં જૈન વાણિયા સિવાય બીજા કોઈ એ ધર્મ ન પાળો, એવું પણ નથી. જૈન ધર્મ છે એ વિશ્વ ધર્મ છે. કેવો છે?
વિશ્વ ધર્મ
છે. અને કોઈ પણ જ્ઞાતિ તો નહીં, મનુષ્ય તો નહીં, કોઈ પણ પ્રાણી માટે પણ ચારે ગતિમાં એ ધર્મ પ્રગટ થાય છે, અને ચારે ગતિના જીવો એ ધર્મમાં ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. દેવલોકમાં જ્ઞાતિ જાતિ નથી, નરક ગતિમાં જ્ઞાતિ જાતિ નથી, તિરેજ ગતિમાં પણ જ્ઞાતિ જાતિ નથી. એક મનુષ્યમાં છે તો પણ જ્ઞાતિ બાધામાં કાંઈ નથી. એનો બહુ મોટો પુરાવો આપણા ગૌતમ સ્વામી જે ગણધર થયા તે છે. ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું પછી 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ શરૂ ન થઈ. કેવળ જ્ઞાન થયા પછી તરત જ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ ચાલુ થાય. પણ એક પછી એક દિવસ જવા લાગ્યા. 66 દિવસ સુધી જ્યારે વાણી ન નીકળી ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ. અવધિ જ્ઞાનમાં એમણે ઉપયોગથી જોયું તો જ વાણી ન નીકળે કે કોઈ એવો સુપાત્ર જીવ એ ભગવાનની વાણીને સારી રીતે ગ્રહણ કરી શકે, ઉત્કૃષ્ટપણે ગ્રહણ કરી શકે. ભગવાનની ધર્મસભામાં અનેક મુનિઓ વિદ્વાનો બધા હોય, પણ સૌથી વધારે ગ્રહણ કરવાની શક્તિ ગણધરદેવમાં હોય છે. એ ભગવાનની વાણીને ઝીલીને 12 અંગની રચના અંતર્મૂર્તમાં કરી શકે છે. કરોડો શ્લોક અંતર્મૂર્તમાં એની રચના કરી શકે એવી લબ્ધિ હોય છે. એવું ઉત્કૃષ્ટ પાત્ર ન હોય તો જ ભગવાનની વાણી ન છૂટે એમ જાણીને એમણે ઉપયોગ મૂક્યો. બરાબર એમને લાગ્યું કે ખરેખર એવું કોઈ છે નહીં. એ ઉપયોગ ફરતો ફરતો એક બ્રાહ્મણ ઉપર ગયો. એ વેદાંતના મોટા સમર્થ આચાર્ય હતા, ગુરુ હતા, ઇન્દ્રમૂર્તિ નામના. એ ગૌતમ સ્વામી થયા ભગવાનના સમર્થનમાં આવ્યા પછી. એની પાસે ગયા અને યુક્તિ પ્રયુક્તિથી એને ભગવાન પાસે લઈ આવ્યા. નિત્ર એ તો અન્ય મતી હતા, એટલે જૈન જૈન પરમેશ્વર પાસે આવે નહીં, જૈનોના દેવ પાસે આવે નહીં. એ પણ યુક્તિ પ્રયુક્તિ કરીને લઈ આવ્યા. એમણે ભગવાનની વાણી સાંભળી અને મને દિશા સુધી એમના આત્માએ સાધના કરી, ગણધર પદની પ્રાપ્તિ કરી. એ એક મોટો જીવંત દ્રષ્ટાંત છે કે જૈન દર્શનની અંદર, જૈન ધર્મની અંદર કોઈ પણ જ્ઞાતિથી આવેલા હોય એને પાછળ રહેવું એવું પણ નથી. કોઈ ધર્મે જૈન અને મુનિ થયેલા અનેક મનુષ્યો ભગવાનની સભામાં એ વખતે હાજર હતા પહેલેથી, છતાં પણ એ ગણધરને યોગ્ય નહોતા તો ગણધર પદ એમને ન મળ્યું. અને આ આત્મા ગણધરને યોગ્ય હતો તો એને ગણધર પદ મળ્યું. આવું છે. ભગવાન પાસે, વિતરાગ પાસે કોઈની લાગવગ ચાલતી નથી. એમાં તો પહેલેથી કુલ ધર્મે જૈન છીએ અને અગાઉથી આવીને અહીંયા બેઠા છીએ સાંભળવા. આ તો પાછળથી આવ્યા, આગળ પાછળનો સવાલ નથી ને કુલ ધર્મનો સવાલ નથી. માત્ર યોગ્યતા મેરિટ્સ ઉપર ત્યાં કામ ચાલે છે. બહુ સીધી વાત છે. એટલે ભગવાનની સભામાં તિર્યંચો પણ હોય છે, મોટા મોટા સર્પો હોય છે, ઝેરી સિંહ વાઘ જેવા ક્રોધી પ્રાણી હોય છે. બધા સંઘ પંચેન્દ્રિય ઘણા તિર્યંચો હોય છે, ઘણા ધર્મ પામે છે. જો જનાવર પણ ધર્મ પામતા હોય તો માણસ માટે તો જાતનાતનું જોવાનું ક્યાં રહ્યું? શું કહે છે કે જીવમાર્ગ સિવાય બધા માર્ગો ઉન્માર્ગ છે, જીવમાર્ગ સિવાયના બધા માર્ગો ઉન્માર્ગ છે. એટલે પોતે અને બીજાના આત્માઓ એને ઉન્માર્ગે જતા રોકીને પોતાના આત્માને અને બીજાના આત્માઓને જે ધર્મમાં સ્થિર કરે છે, જીનમાર્ગમાં સ્થિર કરે છે, તેને સ્થિતિકરણ નામનો ગુણ કહેવામાં આવે છે. અને બધા જ સમ્યક દ્રષ્ટિને એ પ્રકારના પરિણામ હોય છે, થાય છે, નિયમથી હોય જ છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, આ કારણ એમને બધી આઠે આઠ ગુણમાં આપ્યું છે કે પોતે જ્ઞાયકમય ભાવે રહેલો હોવાથી, જ્ઞાયક ભાવમયપણે રહેલો હોવાથી પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પણ હારે થાય છે, એવો જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગને જીન માર્ગ કહો અથવા એ મોક્ષ માર્ગને આત્માનો ધર્મ કહો, નામ જુદા જુદા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના એ પરિણામ છે. એવા મોક્ષ માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે, એ ફરીને સમ્યક દર્શનમાં પાછો પ્રવેશ કરે. જો માર્ગથી ચ્યુત થતો હોય તો વળી પાછો એ સમ્યક દર્શનને ગ્રહણ કરે, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરે, સમ્યક ચારિત્રમાં આવે. ચ્યુત થવાનું કારણ પુણ્યની રુચિ, ઠીક, શુભની રુચિ, શુભના ફળની રુચિ. કોઈ બી નામે શુભ, જાતિએ શુભ, કોઈ પણ શુભ ભાવની રુચિ થાય તો આત્માની રુચિ ન લાગે. એક્ઝામ્પલમાં વિકલ્પને રુચિ થાય, વિકલ્પને, આત્માને જે જે કાંઈ વિકલ્પ આવે, શુભ વિકલ્પો તત્વજ્ઞાનના આવે, દયાદાનના આવે, પૂજાભક્તિના આવે, શાસ્ત્ર વાંચનના આવે, વ્રત તપના આવે, બધા વિકલ્પો શુભ ભાવ છે. એની રુચિ, એ વિકલ્પો નહીં, પ્રશ્ન ઉઠાવ્યો કે ગુરુ પદે બિરાજમાન હોય એવા ગુરુને ધર્મ પ્રાપ્ત છે, મોક્ષ માર્ગી છે, એની વાર્તા છે. ધર્માત્મા ઉપદેશ આપો, રૂચે કે ન રૂચે, ન રૂચે, ઠીક, ઉપદેશ આપો એ પણ શુભ ભાવ છે. અત્યારે તો નથી સમજતા એ શું, કે મારો ઉપદેશ સાંભળીને તમે મને ભાતું બંધાવો, માગણી કરે નહીં, કોઈ શુભ ભાવ ન રૂચે. જેને શુદ્ધ ભાવના, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવનો અનુભવ નથી, અને એ અનુભવમાં શાંતિ અને આનંદ કેટલો છે એ જેને ખબર નથી, એને નવાઈ લાગે એવી વાત છે કે શુભ ભાવ રૂચવો ન જોઈએ, ગમવો ન જોઈએ, એવી ક્વોલિટી છે. જેને જૈન ધર્મ, આત્મધર્મ અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અથવા શુદ્ધ ભાવ કહેવામાં આવે છે, એનો અનુભવ અને એનો સ્વાદ એવી ચીજ છે કે એની પાસે શુભ પણ ન રૂચે, અશુભ રૂચે તો સવાલ નથી. કેમ કે શુભમાં પણ આકુલતા છે અને અશુભમાં પણ આકુલતા જ છે, ઘણી આકુલતા છે અશુભમાં પણ. એ શુદ્ધાત્માની રુચિ, એ શુદ્ધતાની રુચિ છે, અને શુભ અશુભ એ મલિન પરિણામો છે, એ મલિનતાની રુચિ છે. બે રુચિ સાથે ન રહીએ, બે ભાવ સાથે રહીએ, પણ બે રુચિ સાથે ન રહીએ. મોક્ષ માર્ગમાં શુદ્ધ ભાવ અંશે હોય ને અંશે શુભ ભાવ હોય, અશુદ્ધ મલિન ભાવ હોય, પણ મોક્ષ માર્ગમાં બે રુચિ સાથે ન હોય. જો કે બંધ માર્ગમાં બે રુચિ સાથે નથી હોતી, કેમ કે રાગની રુચિ છે ત્યાં શુદ્ધ ભાવની રુચિ નથી, અને શુદ્ધ ભાવની રુચિ છે ત્યાં રાગની રુચિ નથી. બે રુચિ સાથે ન રહે, વિરુદ્ધ રુચિ અને વિરુદ્ધ અભિપ્રાય બે સાથે ન રહી શકે, વિરુદ્ધ રાગ સાથે રહી શકે, આવું પરિણામનું વિજ્ઞાન છે. નિષેધ આવે, નિષેધ આવે, શુભાશુભ ઉદય અને શુભાશુભ પરિણામનો નિષેધ આવે. ત્યારે તો ભેદ જ્ઞાન કીધું છે, વિજ્ઞાન કોને કહ્યું? વેદ જ્ઞાન પોતે વિધિ નિષેધાત્મક છે, એટલે અશુદ્ધ ભાવોનો નિષેધ કરે છે અને શુદ્ધાત્માનો આદર કરે છે, આમ છે. એનું નામ તો વેદ જ્ઞાન છે. કારણ કે સમ્યક દ્રષ્ટિએ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણે પોતાનો અનુભવ કર્યો છે, એ કારણને લીધે જ્ઞાયક ભાવમય પોતે છે એવો અનુભવ કર્યો છે, તેને લીધે તેને બીજા ભાવોનો અનુભવ થતો નથી. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા, ખીર બનાવી હોય તેને ખીર ભાવતી હોય એને બહુ ભાવે, પણ ખબર નથી, પણ જેને ભાવતી હોય એને બહુ ભાવે એમ કે ખૂબ ખાય છે, એને રાતી જારનો ખોરી જારનો ટાઢો રોટલો કેમ ભાવે? ભાવે ક્યાં દૂધની ખીર અને ક્યાં ખોરી જારનો રાતી જારનો સૂકો રોટલો? શેરડી નો રસ પીતો હોય, શેરડી ચાલતો હોય એને ખડ ભાવે, ખડ ભાવે નહીં. એમ મોક્ષ માર્ગીને ફળ તો નિર્વાણ પદનું મોક્ષનું મળવાનું છે, સિદ્ધાલી માટે છે. એ મોક્ષની પ્રાપ્તિના પુરુષાર્થ માટે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. ત્યારે આત્માના આનંદને ભોગવતો ભોગવતો, આત્માની શાંતિનો અનુભવ કરતો કરતો આગળ વધે છે. દુઃખી થતો થતો આગળ નથી વધતો, સુખી થતો થતો, વધારે સુખી થતો થતો આગળ વધે છે અને અંતે મોક્ષ પરને પામશે, નિર્વાણ પરને પામશે. એવો જે સાધક એને વચ્ચે અનાજ વાવે ત્યારે ક્યારામાં બીજું ખડ ઉગે, અથવા અનાજની ડુંડી આવે એ પહેલા એનું રાડું હોય, એ ખડ છે. ખડ થાય ખરું, અનાજની સાથે ખડ ઉગે ખરું, પણ મનુષ્ય અનાજ ખાય, ખડ તો ઢોર ખાય. એમ મોક્ષ માર્ગી મોક્ષના અધિકારી છે, પુણ્યના ફળ જેવા ખડ વચમાં ઉગે, દેવલોકમાં જવું પડે, પણ એની રુચિ એને હોતી નથી. વચ્ચે આવી જાય એમ, રાડુ પહેલા ઉગે ને પછી ઉપર ડુંડી આવે, એમ વચ્ચે પુણ્ય બંધાય, બહુ ઊંચું કોટીના પુણ્ય બંધાય. સાધારણ માણસને જે પુણ્ય બંધાય એના કરતા ધર્માત્માને શુભ ભાવ પણ ક્વોલિટી જુદી જાતની હોય છે, એટલે એના પુણ્ય પણ વિશિષ્ટ પ્રકારના હોય તો પણ એની રુચિ એને હોતી નથી, એમ છે. ખડ ખાવાનું હોય નહીં, આપણે આપણે તો માલ ખાવાનો હોય, ખડ ખાવાનું હોય એમ વાત છે. સંવેદન એક થોડા છે, એમ તો વેદજ્ઞાન ચાલે છે. સંવેદન ભિન્ન છે અને વિકલ્પ ભિન્ન છે, બે જુદા જુદા છે. વિકલ્પ નું કઈ મહત્વ નથી, વિકલ્પ નું કોઈ મહત્વ નથી. શું ભાવથી પૂર્ણ બંધા છે, ખડ ઉગી જાય છે, ભલે ઉગતું, આપણે ક્યાં ખાવું છે, એમ છે. કોણ ચ્યુત થાય છે? આત્માની રુચિ છૂટે તે અગિયારમાં સુધી જોખમ છે. કેટલા? અગિયારમાં ગુણ સ્થાન સુધી એ જોખમ છે. માટે મોક્ષ માર્ગમાં વિચરનારા જ્ઞાનીઓ મુનિઓ પૂરી સાવધાનીથી કાળજીથી દરકારથી મોક્ષ માર્ગમાં આગળ વધે છે, જરાય ગફલતમાં રહેતા નથી. આમ પુરસાદ થઈ જાય, પૂર્વ ના સંસ્કાર હોય, પુરસાદ થઈ જાય, એક વખત નિર્વિકલ્પ દશા સુધી પહોંચી જાય, પણ સત્સંગ વિના ચારે પડખા મજબૂત ન થયા હોય, ભૂલ ખાઈ જાય. સત્સંગને બહુ મહત્વ આપ્યું છે, એના ઘણા કારણો છે, એક બે કારણ નથી પણ એના ઘણા કારણો છે.
એટલે જ્ઞાનીઓ પણ સત્સંગને આ રીતે જમતા
હશે. જ્ઞાનીઓને પણ સત્સંગ પ્રિય છે, મુનિઓને પણ સત્સંગ. જ્યાં સુધી છદ્મસ્ત છે ત્યાં સુધી નિરંતર ઉપયોગ આત્મામાં રહેવાનો નથી, અનિવાર્યપણે ઉપયોગ બહાર જશે. જે ઉપયોગ બહાર જાય એ સત્સંગમાં રહે તો ભલું છે, નહીં તો જોખમ છે. એટલા માટે સત્સંગ એ વિવેક છે કે ઉપયોગ જયારે અનિવાર્યપણે બહાર જવાનો છે તો એ ઉપયોગને ક્યાં લગાવવો એનો વિવેક હોવો જોઈએ, એનો વિવેક કરવો જોઈએ. જ્ઞાનીઓ પણ સત્સંગ કરે છે, મુનિઓ પણ સત્સંગ કરે છે. એક જિનકલ્પી મુનિ સિવાય સ્થિર કલ્પી મુનિઓ પણ બધા મુનિઓના સંઘમાં રહીએ છે. એકલ વિહારી નથી હોય, મુનિ સંઘમાં રહીએ છે. એમ છે જિનકલ્પી અને સ્થવિર કલ્પી. જિનકલ્પી મુનિ છે એમાં જિનેશ્વર દેવની કલ્પના કરી શકાય, પર્યંત દેવની, એવા આત્મામાં મસ્ત મુનિ હોય છે. એ કોઈ મુનિના સંઘમાં ન રહીએ, કોઈ મનુષ્યના સંઘમાં ન રહીએ, કોઈના સંઘમાં જ ન રહીએ, એકલા એકલા જંગલમાં જ્ઞાન ધ્યાનમાં મસ્ત થઈને રહીએ, કોઈ સાથે રહીએ જ નહીં. એટલી શક્તિ એની પાસે હોય છે અને સાધને કેવું જ્ઞાન દે. એમને છોડીને બાકીના મુનિઓ પણ બીજા મુનિઓની સાથે સત્સંગ મારી કેમ કે ઉપયોગ બહાર જવાનો છે. બહાર ક્યાં મૂકવો ઉપયોગ એનો વિવેક કરવા યોગ્ય છે. એમ વાત છે એટલી એમની શક્તિ કેળવાઈ ગઈ છે, પરિણામ એટલું કેળવાઈ ગયું છે. એમને વાંધો નથી, બાકી બધા સત્સંગ મારીએ છીએ. સત્સંગ તો બહાનું છે પણ એના દ્વારા પણ એમનો પુરુષાર્થ વધારે છે, અંતર્મુખ થવાનો પુરુષાર્થ ને વૃદ્ધિગત કરે છે. બસ સત્સંગ તો નિમિત્ત છે, એમાં પોતાની પરિણતિને દ્રઢ કરે છે. જો પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય તો શું માર્ગમાં સ્થિત કરે છે. માર્ગમાં સ્થિત કરતો હોવાથી પોતે સ્થિતિકારી છે, સ્થિતિકરણ કરવા વાળો છે. અને તેથી તેને માર્ગ સુધી ચ્યુત થવાના કારણે બંધ થતો નથી, પણ નિજરાજ છે. જો માર્ગ થી ચ્યુત થાય તો પાછો અનંતાનો બંધીનો બંધ ચાલુ થઈ જાય. ક્રોધ માન માયા લોભનો ને દર્શન મોહનો બધાયનો એ બંધીને પાછો સમ્યક દર્શનમાં સ્થિત થવાને લીધે એ બંધ થતો નથી. ભાવાર્થ, જે પોતાના સ્વરૂપરૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સ્થિત કરે છે તે સ્થિતિકરણ ગુણયુક્ત છે. એવું જે સમ્યક દ્રષ્ટિ છે એ સ્થિતિકરણ ગુણયુક્ત છે. પરિણતિ ચાલુ રહે છે, ઉપયોગ છૂટી જાય પણ મોક્ષ માર્ગ ન છૂટે. સ્વરૂપમાં ઉપયોગ રહે એ મોક્ષ માર્ગની સમવ્યાપ્તિ છે. સ્વરૂપથી ઉપયોગ બહાર જાય તો ઉપયોગની વિષમ વ્યાપ્તિ છે, પણ મોક્ષ માર્ગ ચાલુ રહે છે, પરિણતિ રૂપે ચાલુ રહે છે. એટલે એ રીતે મોક્ષ માર્ગનો નાશ નથી થતો ત્યાં ઉપયોગ બહાર જાય તો પણ એમ છે. નહીં, મોક્ષ માર્ગથી ચ્યુત થાય અને પરિણતિથી પણ ચ્યુત થાય તો મિથ્યાત્વ દશામાં આવી જાય. એ ના આવે એવો પુરુષાર્થ કરીને સમ્યક દર્શનને ટકાવી રાખે છે, સ્થિર કરે છે, ધારણ કરે છે એમ કેવું છે. જેમ કે કોઈ જ્ઞાનીને કોઈ આકરો રોગ આવ્યો, એવું કે પુરુષાર્થ બહુ કરે, એ શું કરે છે? સ્થિતિકરણનો પુરુષાર્થ છે, એ તો ચ્યુત થઈ જાય વેદનાને લઈને. વેદનાને જો ભોગવે એકત્ર એકાકાર થઈને તો સમ્યક દર્શનથી ચ્યુત થઈ જાય, તો એ પુરુષાર્થ કરે છે વેદનાને. 28મા વર્ષમાં કૃપાલદેવનો પત્ર છે. એવા પ્રસંગો અમારે ઊભા થયા છે ઉદયમાં કે ધળ ઉપર માથું રહેવું મુશ્કેલ છે. શું લખ્યું છે? ધળ ઉપર માથું રહેવું મુશ્કેલ છે. એટલે કે એવા ઉદય એવા છે કે અમે માન માન ગળકા ખાતા ખાતા સંસાર તરીએ છીએ. શું લખ્યું? સંસાર સમુદ્રને તરવામાં ગળકું ખાઈ જઈએ છીએ. ગળકું ખાય તો સમજાય છે, થોડું પાણી પીવાઈ જાય. પાણી પીએ તો ડૂબી જાય. કોઈ પણ મનુષ્ય તરનારો જો પાણી પીએ ને તો ડૂબી જાય, પાણી ન પીવાય અને ડૂબે એ પાણી પી જાય. જો કોઈ તરતા તરતા થાક્યો અને જો ડૂબવાનું શરૂ થયું એટલે પાણી પીવા પાણી પીવાય જાય એનાથી. પાણી પીવાય જાય એટલે સીધું તળીએ જાય, તરી ન કે ઉપર સપાટી ઉપર. આ તો લોસ ઓફ ફ્લોટેશન છે, તરવાનો જે નિયમ, પાણીમાં તરવાનો નિયમ છે. એમણે પોતા માટે એમ લખ્યું છે કે અત્યારે એવા ઉદય ચાલે છે કે માન માન ગળકા ખાતા ખાતા સંસાર કરીએ છીએ, થોડું પણ પીવા જાય છે અમારાથી એમ કે છે. એ વખતે સ્થિતિકરણ ગુણયુક્ત હોવાથી પોતાના આત્માને મોક્ષ માર્ગમાં સ્થિર કરે છે, તેથી તેમને માર્ગથી ચ્યુત થવાને કારણે જે ફરીને અનંતાનું મુંજીને દર્શન મળવાનો બંધ થાય એ બંધ થતો નથી એમ કેવું. નાનીને કાંઈ આકરા ઉદય ન આવે એવું નથી, ઘણા આકરા ઉદય આવે પણ સાવધાન થઈ જાય છે. શું તો કરે છે? સાવધાન થઈ જાય છે, જાગૃત થઈ જાય છે, અને જે કાંઈ ઉદય આવે એની સામે બરાબર લડી લે છે. શું? એની સામે બરાબર લડી લે છે, પોતે બરાબર સ્થિર રહે છે, મોક્ષ માર્ગની અંદર સ્થિર થાય છે, અંદરની લડાઈ છે. એટલે 13મા ગુણ સ્થાને પ્રાપ્ત થાય, 13મા ગુણ સ્થાને સંદેહ મોક્ષ પ્રાપ્ત થાય એને અરિહંત કહ્યા. હરિ ને હિણ્યા, હરિ એટલે દુશ્મન ને હિણ્યા, હરિ એટલે દુશ્મન, દુશ્મન ને હિણ્યા તે હરિહંસ. કયા દુશ્મન? એ પોતાના વિભાવ ભાવ સર્વ પ્રકારનો, એને હણી નાખ્યા, નાશ કરી નાખ્યો. હિણ્યા એટલે નાશ કરી નાખ્યો. અન્યમતી હતા, એને કીધું કે તમે જૈનો તો અહિંસાવાદીઓ છો. કેવા છો? તમે તો અહિંસાવાદી છો બધા, અને તમારા ભગવાનનું નામ હિંસા વાચક એટલે સમજાતું નથી. એમ હરિહંત દુશ્મનોને મારી નાખ્યા છે, તેણે જેણે દુશ્મનોને મારી નાખ્યા છે તે હરિહંત છે. ઠીક, તમે લોકો દુશ્મનોને મારી નાખો એને ભગવાન ગણો, એ દુશ્મન નહીં. બહારમાં કોઈ માણસની વાત નથી, કોઈ પ્રાણીની વાત નથી, આ અંદરમાં જે વેરી છે બધા આત્માનો અહિત કરનારા ભાવો છે એ બધાનો ખલાસ કરી નાખ્યા, નાશ કરી નાખ્યા, એને અરિહંત કહેવામાં આવે છે. નામ વિચિત્ર છે. જો આ તો અનાદિ મહામંત્રમાં પહેલું પહેલું પદ છે, નમો અરિહંતાનું. નવું કોઈ ગોઠવું નથી, અમુક નામ ફરતા નથી, છ દ્રવ્યના નામ ફરતા નથી.
આવાસ જે પોતાના સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ થી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં સ્થિત કરે, સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ. કેવો મોક્ષ માર્ગ છે? સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ છે, બીજો મોક્ષ માર્ગ નથી. બહારનું કઈ ન લીધું, પોતાના સ્વરૂપની વાત કરી. સ્વરૂપની શ્રદ્ધા તે સમય દર્શન, સ્વરૂપનું સ્વસંવેદન અનુભવ જ્ઞાન, આત્મજ્ઞાન અથવા સ્વસંવેદન અથવા સમ્ય જ્ઞાન, અને સ્વરૂપમાં લીનતા સ્થિરતા એને સ્વરૂપ આચરણ રૂપી ચારિત્ર કહેવામાં આવે છે. સમ્ય ચારિત્ર કહે છે, સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્ય ચારિત્ર. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપનું આચરણ, ચારિત્ર એટલે આચરણ, એ સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ છે. એનાથી ચ્યુત થતા એવા પોતાના આત્માને કોઈ ઉદયના કારણે ચ્યુત થવાનો પ્રસંગ આવે તો મોક્ષ માર્ગમાં સ્થિત કરે છે, પોતે પોતાને મોક્ષ માર્ગમાં લઈ લે છે, બહુ પુરુષાર્થ વડે સ્થિર કરે છે. તે સ્થિતિકરણ ગુણથી યુક્ત છે, એવા જે સમ્યક દ્રષ્ટિ છે એ સ્થિતિકરણ ગુણ યુક્ત છે. બધા સમ્યક દ્રષ્ટિ એવા હોય કે માર્ગથી ચ્યુત થાય એવા પ્રસંગમાં પુરુષાર્થ વધારે છે, હારી જતા નથી. તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી. માર્ગથી ચ્યુત થતા નથી એટલે માર્ગથી ચ્યુત થાય તો જે બંધ થાય અનંતાનો મંદિરને દર્શન મોનેનો એ બંધ એમને થતો નથી. પરંતુ ઉદય આવેલા કર્મ રસ્તેને ખરી જતા હોવાથી નિર્જરા છે. પણ એ વખતે કોઈ કર્મ ઉદયમાં આવ્યા છે, આકરા કર્મ જેને આપણે કહીએ છીએ, એ ઉદયમાં રસ એનો પૂરો વિપાક આવી જાય છે, રસ વિપાક પછી ખરી જાય છે. આત્માને એ માર્ગથી ચ્યુત કરાવી શકતા નથી. એટલે એમ સિદ્ધાંત થયો કે કોઈ કર્મનો ઉદય આત્માને મોક્ષ માર્ગથી ચ્યુત કરાવી દે એમ છે નહીં. જો એ વખતે ધર્માત્મા મોક્ષ માર્ગે પુરુષાર્થ કરે તો કર્મ રસ્તેને ખરી જાય, નિર્જરા થઈ જાય, પણ એને કાંઈ નુકસાન થાય નહીં. પોતે પુરુષાર્થ ન કરે તો પોતાને નુકસાન થાય. આ રીતે પોતાના સ્વરૂપરૂપી માર્ગમાં રહેવું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને ગુણસ્થાન અનુસાર શુભ ભાવનો વ્યવહાર હોય એ વ્યવહાર વ્યવહાર ગુણસ્થાન છે, એને વ્યવહાર ગુણસ્થાન કહેવાય. નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તે વ્યવહાર શ્રદ્ધા. પછી શાસ્ત્રનું જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન, અને બારમાં જે વ્યવહાર આચરણ ભૂમિકા અનુષ્ઠાન અનુસાર હોય તે વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર આચરણ ને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ક્યારેક નિશ્ચય મોક્ષ માર્ગનો સદ્ભાવ હોય ત્યારે, જો નિશ્ચય મોક્ષ માર્ગનો સદ્ભાવ ન હોય તો એ પરિણામોને વ્યવહાર કહેવાતો નથી. એમ વ્યવહારાભાસમાં જાય છે, વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ એને કહેવામાં આવે છે. જેમાં વ્યવહારનો આભાસ થાય તે વ્યવહારાભાસ, પણ ખરેખર તે વ્યવહાર નથી. વ્યવહાર તો નિશ્ચય સહિત હોય તેને જ વ્યવહાર કહેવામાં આવે, અને સંપ્રદાયમાં એ વાતની ખબર નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કર્યું વ્યવહાર નિશ્ચયનો વિષય. સંપ્રદાયમાં તો જે શુભભાવનો વ્યવહાર કરે છે એને વ્યવહાર મોક્ષ માર્ગ માનીને બેસી જાય છે. જો આપણને નવ તત્વની શ્રદ્ધા છે, વિતરાગ દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ, નવ તત્વની આપણને શ્રદ્ધા છે, માટે આપણને વ્યવહાર સમય દર્શન તો છે ને છે. હવે આપણે આત્મામાં નિર્વિકલ્પ શ્રદ્ધા પ્રાપ્ત કરીએ ત્યારે નિશ્ચય સમય દર્શનની પ્રાપ્તિ આપણને થઈ જાય. સાચી વાત છે, એમ બનતો નથી. કેમ કે એ શુભ ભાવો શુદ્ધ ભાવનું કારણ નથી, એ શુભ ભાવો શુદ્ધ ભાવનું કારણ નથી. કોઈ શુભ ભાવો શુદ્ધ ભાવનું કારણ નથી, આ તો મુખ્યત્વ વ્યવસ્થા છે. પણ જ્ઞાનીના શુભ ભાવો પણ મોક્ષ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ નથી, એનો વ્યવહાર મોક્ષ માર્ગ પણ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ નથી. ઠીક, તો પછી અજ્ઞાનીનો તો ચર્ચા કરવાની રહેતી નથી. જ્ઞાનીને શુભ ભાવ હોય મોક્ષ માર્ગ હોય છે, તો એને લઈને એને નિશ્ચય મોક્ષ માર્ગ આત્માની શ્રદ્ધા છે એમ નથી. કેમ કે એ મલિન ભાવો છે, શુભ ભાવો છે, આ શુદ્ધ ભાવ પવિત્ર ભાવ છે, વિતરાગ ભાવ છે. તો આ સરાગ ભાવ છે, આ વિતરાગ ભાવ છે, એ તો મોટો ફેર છે એમાં. એટલે એમ લખી લીધું છે, પોતાના સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ થી ચૂક થાય. સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગ લીધો છે, વ્યવહાર મોક્ષ માર્ગ નથી લીધો. આઠે ગાથામાં નિશ્ચયની જ ચર્ચા કરી છે, પછી વ્યવહાર સમજી લેવો એના પ્રમાણે એમ કે છે. ઓટોમેટિક હોય છે તેને માર્ગથી ચૂક થવાના કારણે બંધ થતો નથી, પરંતુ ઉદય આવેલા કર્મ રસ્તેને ખરી જતા હોવાથી એને નિર્દરાજ ગણવામાં આવે છે. એ આકરો ઉદય આવ્યો એ ખરી ગયો, એને નુકસાન કરી શકો અને સમય દર્શન છોડાવી શકો નહીં. એ વાત થઈ સ્થિતિકરણ ગુણની વાત થઈ. પછી એમણે વ્યવહારને નિશ્ચય પછી છેલ્લે સરવાળે જ્યાં વિસ્તારથી ભાવાર્થ લખો છે ને એમાં પછી એ વાત લીધી છે. મોક્ષ માર્ગ વ્યવહાર મોક્ષ માર્ગ થી ચૂક થતા આત્માને સ્થિત કરવો તે ઉપગ્રહણ છે, એટલું દેખ્યું છે. પરમાત્મામાં તો ઉપગ્રહણ છે, વ્યવહાર મોક્ષ માર્ગ થી ચૂક થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. વ્યવહાર મેં એમ દીધું છે, વ્યવહાર મોક્ષ માર્ગ થી ચૂક થતા આત્માને સ્થિત કરવો. હવે વાત્સલ્ય ગુણ ની ગાથા કે છે, છ ગુણ થયા, સ્થિતિકરણ છે પાંચમો ગુણ છે, વાત્સલ્ય ને પ્રભાવ સ્થિતિકરણ છઠ્ઠો ગુણ છે, વાત્સલ્ય સાતમો ને પ્રભાવના આઠમો. વાત્સલ્ય એટલે શું? આપણે ધર્મ વાત્સલ્ય કરવાના છે, બધાને જમવા બોલાવે કરે છે કે નહીં? પર્યુષણ જાય પછી વાત્સલ્ય નો જમણવાર હોય છે કે
નહીં?
સ્વામી વાત્સલ્ય કે સ્વામી એટલે એક ધર્મ પાળનારા ભાઈઓ એને સ્વામી ભાઈ કે છે. આમ તો એ મદ્રાસ બાજુ વધારે વપરાય છે, મદ્રાસ બાજુ ભાઈઓને સ્વામી કે સ્વામી બોલવાની પદ્ધતિ છે. જૈન ધર્મ પણ દક્ષિણમાં વધારે દેવો. ઘણા નાના નાના ગામોના ગામો જૈનોના છે. મોચીએ જૈન હોય, ખેડૂતે જૈન હોય, કુંભારે જૈન હોય, દરજીએ જૈન હોય, વાણિયા જૈન હોય એવું નહીં, આખું ગામ જૈન હોય. એવા ગામ છે ને સ્વામી મંડુલા પાસે વંદોવા વંદેવાસ ગામનું નામ વંદેવાસ જૈનો છે. ત્યાં હજારો મુનિઓ વિચર્યા છે, હજારો મુનિઓને એના નિમિત્તે નહીં બનાવેલો હાર કેવી રીતે ખવડાવતા છે? એના નિમિત્તે બનાવેલો તો ખપે નહીં, ખટાય તે છે. ચંદ્રગીરી છે ને, ચંદ્રગીરી ઉપર શિલાલેખ છે ત્યાં ત્રણ બિલકુલમાં. અહીંયા ગુણભદ્ર આચાર્ય 1200 મુનિઓના સંઘ સાથે આવેલા, કેટલા? 1200 મુનિ એમના સંઘમાં. ઉદ્દેશકાર લે નહીં, ભાવલિંગી દિગંબર મુનિ હોય, ઉદ્દેશકાર લે નહીં. ક્યાં સુધી પ્રાણ જાય ત્યાં સુધી, આહાર વિના પ્રાણ છૂટી જાય, તરસ પાણી વિના પ્રાણ છૂટી જાય, એમના નિમિત્તે બનાવેલું લે નહીં, માગે નહીં, માગે પણ નહીં. આ એમની દશા હોય છે. બહુ સ્વામી શબ્દ આ બાજુ રહી ગયો, એમ વિચારી આવ્યો. સ્વામી શબ્દ આ બાજુ, સ્વામી વાત્સલ્ય, પ્રેમથી જમવા બોલાવા. કેવી રીતે જમવા બોલાવા? એટલું નહીં, પ્રેમથી, ધર્મ પ્રેમથી જમવા બોલાવા, એને સ્વામી વાત્સલ્ય. આ વાત્સલ્ય ગુણનો જે દ્રષ્ટાંત છે, એ ગાયને વાછરડાનો દ્રષ્ટાંત આપેલો છે. ગાયનો વાછરડું હોય એને ગાય પ્રેમથી ચાટે, આપણે બાળકને રમાડે છે માતા, આ પ્રેમથી ચાટે એને તો બીજો હાથ તો છે નહીં, પણ એને એટલા માટે એ દ્રષ્ટાંત આપ્યું. વધારે મનુષ્યને એના સંતાનનું ન આવ્યું, મનુષ્યના મા દીકરાનું ન આવ્યું, ગાયનું મા દીકરાનું આવ્યું. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું, એની પાછળ પણ બહુ ઊંડી જ્ઞાન છે. જો કોઈ ભય ઊભો થાય તો મનુષ્ય હોય ને એ પહેલા પોતે ભાગી જાય, છોકરો બચે કે ન બચે. સાંભળ્યું છે 56 દુકાળ પડ્યો, રાત્રે 100 વર્ષ પહેલાની વાત છે, 53 સાલ આવે છે, 1956 ની વાત આવે છે. આ તો આપણે 2053 ચાલે છે ને, આ 1997 ચાલે છે, આપણે 1997 ચાલે છે, 140 વર્ષ થઈ ગયા. કેટલા? 140. એક રોટલો હોય તો એ મા દીકરો ઝૂંટવે, હામાં હામાં માની પાસે ઝૂંટીને દીકરો ખાઈ જાય, દીકરો ખાતો હોય તો મા ઝૂંટવીને ખાઈ જાય. અનાજ નહોતો, આવાગમનના સાધનો નહોતા. એવી પરિસ્થિતિ હતી, છોકરાને મારી નાખે, પોતે જીવતી રહેવા માંગે. ગાય એવું ન કરે, જંગલની અંદર ગાય ચરતી હોય, પાછળું ચરતું હોય, અને સિંહ આમેથી ત્રાડક મારતો આવેલો આવતો હોય, ભીખો થાય ને, ભીખો થાય તો ત્રાડ મારે, ખબર પડી જાય કે આ ભૂખો છે, આ ખાઈ જશે. ગાયને પણ ખબર છે કે હું કઈ સિંહને ન પહોંચી શકું, પણ વાછરડાને ખાવાનો દે, સીગડું ભરાવે, ભાગે ને, એ સિંહ આવ્યો છે ભાગી જા, સીંગડું ભરાવે, ભલે મને ગાય પેલા કે ગાય એમ ભાવ કરે, ભલે મને એ પેલા ખાઈ જાય, પણ મારો મને ખાઈ જશે તો વાછરું બચી જશે. કેમ કે સિંહ ભૂખ્યો હોય ત્યાં સુધી શિકાર કરે છે, એનો ઉપયોગ ભરાઈ ગયું પછી શિકાર નથી કરતો, તમારી બાજુમાં થઈ ન જાય, સામું ન જોવે, એને વર્તી હોય છે. સિંહ બીજા પ્રાણી આમ થમ થમારી નાખે, સિંહનું એવું નથી. વાછડાને બચાવવાનો એનો પ્રેમ એવો હોય છે, આડી ફરે સિંહ આવે તો આડી ફરે, સિંગડું ભરાવે, ભલે મારી નાખે, એટલે એને વાત્સલ્યનું દ્રષ્ટાંત આવ્યું છે. આવો પ્રેમ હોય છે, એવો સાધર્મી પ્રેમ એવો હોય, એમ કહે છે સાધર્મી પ્રેમ એવો હોય. પોતે તકલીફ ભોગવે પણ સાધર્મીને તકલીફ પડવા દે, અંદરથી એવો પ્રેમ હોય છે, એને વ્યવહાર વાત્સલ્ય ગુણ કહેવામાં આવે છે. નિશ્ચય વાત્સલ્ય ગુણ આ બીજો છે, પણ આ વ્યવહાર વાત્સલ્ય છે. આમાં તો વ્યવહાર વાત્સલ્યની વાત લીધી છે આ ગાથામાં. જો પૂર્ણદી વત્સલત્તમ તિનમ સાહુણ મોખ મગઈ મોખ મગમ્મી સો વત્સલ ભાવ જુદો સમાધિથી મળે દબો. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલ કરે અહો ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકેત દ્રષ્ટિ જ્ઞાન. જે છે તીતા એટલે આત્મા, મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો, ત્રણ સાધનો પ્રત્યે નિશ્ચયમાં ત્રણ સાધન લીધા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી ત્રણ સાધનો પ્રત્યે જેને પ્રેમ છે એ સાધનોને છોડતા નથી. અથવા વ્યવહારે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુ પ્રત્યે વાત્સલ્ય કરે છે, તે વત્સલ ભાવ યુક્ત વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. મો શબ્દ તો ત્રયાણામ સાધનામ તિંગમ સાહુ શિક્ષક શબ્દ એમાંથી બે અર્થ કાયદા છે. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ ત્રણ છે અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પણ ત્રણ છે, બે બાજુ ત્રણ ત્રણ છે, બે અર્થની કાયદો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી આત્મકલ્યાણના ત્રણ પ્રકારના જે પરિણામ છે જીવના, એની રુચિ આડે ઇન્દ્રના ઇન્દ્રાસનની રુચિ રહેતી નથી. ગુરુદેવ શું કહેતા ખબર છે કે ધર્માત્માને ઇન્દ્રનું ઇન્દ્રાસન, ઇન્દ્ર પણ સૌધર્મ ઇન્દ્ર ધર્માત્મા છે, એક ભવતારી છે, એક ભવ બાકી છે, મનુષ્ય થઈને મુક્તિ એજા છે, એને ઇન્દ્રનું ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન પણ કેવું લાગે છે, ખડેલા મીંડડાના મરદા જેવું લાગે છે. કેવું એમ કહેતા, કેવું લાગે, સડેલા મીંડડાના મરદા જેવું લાગે છે, ત્યારે નથી. એટલે એ ભાવ આકુળતાજનક અને આકુળતારૂપ દુઃખરૂપ લાગે છે, ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં અમૃતમય નિરાકુર શાંતિ છે. કેવી? અમૃત જેવી નિરાકુર શાંતિ છે. એટલો મોટો ફેર છે. એટલે એ બહુ રૂચે છે મોક્ષ માર્ગના પરિણામો અને એનો વિષયભૂત આત્મા એ બહુ રૂચે છે. અને એની સામે બીજા ભાવોની અરુચિ છે એમ કેમ એ નિશ્ચય વાત્સલ્ય થયું. સ્વરૂપનો પ્રેમ છે. જો નિશ્ચય વાત્સલ્યમાં શું છે? સ્વરૂપનો પ્રેમ છે. ઠુકરવા સ્વરૂપનો પ્રેમ છે. ગુણ ભીડા છે એવા એની અંદર ગુણનો પ્રેમ છે. અને એ ગુણનું નિધાન હોવાથી આત્મા પોતે ગુણનું નિધાન હોવાથી સ્વરૂપનો પ્રેમ ઉત્પન્ન થાય છે એમ કેવું છે. મનુષ્યોમાં પણ જે આદર્શવાદી મનુષ્યો હોય છે એ આ માર્ગનો વહેલો પકડે છે. કેમ કે એમાં ગુણ દ્રષ્ટિ મુખ્ય છે. આદર્શવાદમાં આદર્શમાં શું છે? ગુણનો આદર્શ છે. એને બીજાના ગુણો બહુ ગમે છે. પોતે પણ ગુણવાન થવા ઈચ્છે છે. ત્યારે આ મોક્ષ માર્ગ છે એમાં ગુણો પ્રગટ થાય છે. આત્માના અલૌકિક ગુણો પ્રગટ થાય છે. અને પરિપૂર્ણ ગુણો પ્રગટ કરવાનો માર્ગ છે. નિર્દોષતા પણ ગુણ છે. પરિપૂર્ણ નિર્દોષતા તે પૂર્ણતાનો લક્ષ છે. એટલા માટે એવા મનુષ્યોને આ માર્ગ પકડવો સહેલો પડે છે. કૃપાળુદેવનું જીવન જુઓ. નાની ઉંમરમાં એમણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો. તો આદર્શવાદી હતા પહેલેથી. તો આદર્શવાદી બહુ હતા. જુઓ એને સહેલું પડે છે, સુગમ પડે છે. કેમ કે એને ગુણનો પ્રેમ છે. અને આત્મા ગુણનો ભંડાર હોવાથી આત્માનો પ્રેમ જેને જાગૃત થાય એને નિશ્ચય વાત્સલ્ય કહેવામાં આવે છે. આત્માનો પ્રેમ ન હોય તો આત્માને રુચિ થાય હોય ક્યાંથી? થાય ક્યાંથી? એ થાય જ નહીં. જો આત્માની રુચિ નથી તો વાત્સલ્ય ગુણ પણ નથી. ગુણો એવા છે. ગુણોનો કારણનો અર્થ શું? કે ગુણો એવા છે કે ધૂમ ચડી જાય. ગુણો એવા છે એમ કે અલૌકિક ગુણો છે. લૌકિક ગુણો જેની પાસે દોષમાં ખતવાય, દોષના ખાતામાં ખતવા પડે એવા અલૌકિક ગુણો આત્મામાં છે. એવા આનંદ ગુણોનો ભંડાર પોતે છે એમ જ્યારે પોતાને ભાસે ત્યારે એને ગુણની રુચિ અંદરથી ઉછળી ઉછળીને આવે. દોષમાં ખતવાઈ જાય. દાખલા તરીકે એથી આગળ જાય. પછી લૌકિક ગુણોથી એ સ્તરથી આગળ વધે. દાખલો લઈએ, ક્ષમા નામનો ગુણ છે આત્મામાં. કેવો? કે ભાઈ બીજા કોઈ પોતાનું ખરાબ કરે તો એનું ખરાબ ન કરે. ક્ષમાવાનું હોય શું કરે? એને ક્ષમા આપો. મોટો દાખલો છે લૌકિકમાં ઈસુ ખ્રિસ્તનો. ઈસુ ખ્રિસ્તને કોઈ લાફો માર્યો તો કે આ બીજો ગાળ ખાલી છે. અને હાથે ખીલા પગે ખીલા મારી દીધા એમણે. કોઈને કઈ કીધું નહીં. એવો મોટો દાખલો પ્રસિદ્ધ છે લૌકિક દ્રષ્ટિએ. જૈન દર્શનની અંદર, જૈન ધર્મની અંદર એવો ક્ષમા જે છે એ વ્યવહાર ક્ષમાના ગુણને પણ દોષ ગણવામાં આવ્યો છે. તો ગુણ કોને ગણવામાં આવ્યો છે એની 83 મૂકવી. કેમ કે શુભ ભાવ છે. ભલે બીજા ગમે એમ કરે હું એને ક્ષમા આપું છું. હું મારો ધર્મ ક્ષમા રાખવાનો છે. શું ભાવ છે? પણ એ વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય તે અલૌકિક ક્ષમા છે. કેવી ક્ષમા છે? અલૌકિક ક્ષમા છે. એ સાતો ગુણ છે. એની પાસે ઓલો શુભ ભાવ છે, લૌકિક ગુણ છે, નીચેના સ્તરમાં આવે છે. આવું આવી વાત છે. બધા ગુણો એવા લોકો તરશે આત્માના. ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય મોક્ષ માર્ગ બીજો ત્રણ કાળ ત્રણ લોક માં નથી. આ નિયમ છે, નિયમબદ્ધ રીતે સિદ્ધાંતિક વાત છે. ફરીથી ગાથા. જીવાત્મા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો અથવા ત્રણ સાધનો તેમના પ્રત્યે નિશ્ચયથી વાત્સલ્ય રાખે છે, તેને વાત્સલ્ય ગુણ છે. વ્યવહારે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે એ વાત્સલ્ય કરે છે, તે વાત્સલ્ય ભાવયુક્ત સમય દ્રષ્ટિ જાણ. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત છે એવા ધર્માત્મા, તેના પ્રત્યે એને પ્રેમ ભાવ થવો, વાત્સલ્ય ભાવ થવો, તેને વાત્સલ્ય ગુણયુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવો. બધા જ સમ્યક દ્રષ્ટિને આવો વાત્સલ્ય ગુણ હોય, હોય ને હોય જ, ન હોય એવું કદી કદી બને. એક સમ્યક દ્રષ્ટિ વાત્સલ્ય પાડે ને બીજો સ્વામી ભાઈ સામે ગડબડ કરે, વેર કરે, લડાઈ કરે, એ વાત્સલ્ય ગુણ નથી. એટલો બધો વિશાળ ધર્મ છે આ, એટલો બધો વિશાળ ધર્મ છે કે આખા જગતના બધા જીવો અત્યારે પામો ને ભાઈ, આ ધર્મને પામો ને, અને આત્મકલ્યાણ કરી લ્યો ને કોઈ દુઃખી ઉપર વાત આવે. એટલો વિશાળ દ્રષ્ટિકોણ છે. કોઈના પ્રત્યે વેર મીણમ કરજે, મને ક્યાંય વેર નથી, બધે જ વાત્સલ્ય છે, એવો વિશાળ ધર્મ. ધર્મ અને ધર્મ, જેને ધર્મ પ્રત્યે પ્રીતિ હોય તેને ધર્માત્મા પ્રત્યે પ્રીતિ હોય, હોય ને હોય. ધર્મ પ્રત્યે પ્રીતિ, પણ ધર્માત્મા પ્રત્યે ઈર્ષા, આ ધર્મમાં હતું નથી. જેને ધર્માત્મા રુચતા નથી એને ધર્મ પણ રુચતો નથી, એમ છે. મોક્ષ પણ પોતાની ભૂમિકા અનુસાર સમજી લેવું પડશે. વાત નહીં.